61 વિશ્વામિત્ર અયોધ્યા પહોંચ્યા ત્યારે ત્રિશંકુ તેમની કાગને ડોરે વાત જોઈ રહ્યો હતો. ત્રિશંકુએ હજી પોતાનું અયોધ્યા આગમન છાનું રાખ્યું હતું. તેના થોડા નિકટના મિત્રો સિવાય લોકો હજુ ત્રિશંકુ દેશવટા પરથી પાછો આવી ગયાની વાત જાણતા નહોતા. ઋષિ વિશ્વામિત્ર મહર્ષિ વસિષ્ઠને મળી આવે ત્યાં સુધી તેને આ વાત છુપી રાખવાનું સલામત લાગતું હતું. મહર્ષિ વસિષ્ઠ કઈ વાતમાંથી કયો મુદ્દો ઊભો કરે તે કાંઈ કહેવાય નહીં. વસિષ્ઠ ખુલ્લમ ખુલ્લા લડતનો પડકાર કરે તો વિશ્વામિત્ર પણ પોતાને ન બચાવી શકે એવો ત્રિશંકુને ભય હતો. મહર્ષિની શક્તિના તેણે અનેક પરચા જોયા હતા. મહર્ષિના સપાટામાંથી બચવાનો પોતાના ગજા બહાર છે એમ ત્રિશંકુએ સ્વીકારી લીધું હતું. વિશ્વામિત્ર, આપ આવી ગયા તે સારું થયું, હું તો અકળાઈ ગયો હતો. ત્રિશંકુને મનનો ભાર હળવો કરવાની તક મળી હોય તેમ કહ્યું. શું થયું કે તમે અકળાઈ ગયા? વિશ્વામિત્રને દસ્યુઓના પ્રદેશમાં લહેરી લાગેલા ત્રિશંકુનું આ વરી નવું સ્વરૂપ જોવા મળ્યું. હું જ્યાં જાઉં છું ત્યાં ન હોય એમાંથી કટોકટી ઊભી થઈ જાય છે. અહીં મહારાજ નિબંધન ગંભીર માર્ગીને બિછાને છે. ગમે તે ઘડીએ તેમનો દેહ છૂટી જાય એવી પરિસ્થિતિ છે. રાજપુરુષો અયોધ્યાની ગાદીના ઉત્તરાધિકારીની ચિંતામાં પડ્યા છે. ત્રિશંકુએ કટોકટીનો ખ્યાલ આપવા પ્રયાસ કર્યો. ઉત્તરાધિકારીની ગણતરીમાં તમારું નામ છે? વિશ્વામિત્રે પૂછ્યું. મારી ઉપેક્ષા કરવાનું તેમને માટે સરળ નથી. એનું કારણ? વિશ, સામાન્ય જનતામાં હું પ્રિય છું. એ લોકપ્રિયતાની અવગણના કરવામાં જોખમ છે. મહારાજ નિબંધનને મળવાનો તમે કોઈ પ્રયાસ કર્યો? વિશ્વામિત્રે વાતનો દોર હાથમાં લીધો. ના, આપની અનુજ્ઞા વિના હું તેમને મળવા કેવી રીતે જાઉં? ત્રિશંકુએ પોતાની મૂંઝવણ રજૂ કરી. ત્રિશંકુ પિતા મૃત્યુ પથારીએ પડ્યા હોય ત્યારે તેમને મળવામાં કોઈની અનુજ્ઞા આવશ્યક નથી. હવે આપણે શું કરવું? ત્રિશંકુએ માર્ગદર્શન માંગ્યું. એમાં વિચાર શું કરવાનો? આપણે બંને અત્યારે જ અસ્વસ્થ મહારાજ નિબંધનની ખબર કાઢવા જઈએ. મને જોઈને પિતા ગુસ્સે તો નહીં થાય ને? ત્રિશંકુના મનમાં દ્વિધા હતી. મરણાસન પિતાને મળવાનું તેને મન હતું, ઉત્સુકતા હતી, પરંતુ પિતાના જીવનની છેલ્લી ઘડીઓમાં તેમને નારાજ કરવા તે તૈયાર નહોતો. આપણે તેમની પાસે સીધા નહીં જઈએ. આગળથી ખાતરી કર્યા પછી મહારાજ નિબંધન પાસે અંદર જઈશું. પરંતુ તમે ગામમાં હો અને પિતાની આવી ગંભીર સ્થિતિમાં તેમની પાસે ન જાઓ તે ઠીક નહીં. વિશ્વામિત્ર સ્પષ્ટતા કરી. વિશ્વામિત્ર અને ત્રિશંકુ રાજમહાલયે પહોંચ્યા ત્યારે બધા દ્વારપાલ પોતાના પ્રિય યુવરાજને જોઈ સ આનંદ આશ્ચર્ય પામ્યા. કેમ છે મહારાજને? ત્રિશંકુએ દ્વારપાલને પૂછ્યું. મહારાજની સ્થિતિ ગંભીર લાગે છે, દ્વારપાલે ખાનગી વાત કરતો હોય તેમ કહ્યું. રાજ્યના સેવકો ત્રિશંકુ પર મુગ્ધ હતા. તેનો લહેરી સ્વભાવ સૌને ગમતો. ત્રિશંકુ અને વિશ્વામિત્ર રાજમહાલયમાં આગળ વધતા હતા ત્યાં અયોધ્યાના મુખ્યમંત્રી તેમને સામા મળ્યા. આપ ક્યારે પધાર્યા? મંત્રીએ ત્રિશંકુને પૂછ્યું. હું થોડા દિવસથી અયોધ્યામાં છું. ત્રિશંકુની સત્યનિષ્ઠા માન ઉત્પન્ન થાય તેવી હતી. એ જ તેનો સંરક્ષણ સદ્ગુણ હતો. ખરેખર? અમે તો ચોમે તમારી શોધ કરાવીએ છીએ. મંત્રીને ઘેર બેઠા ગંગાજી મળી ગયા જેવું લાગ્યું. શોધ મારી શા માટે? ત્રિશંકુએ એક સામટા ત્રણ પ્રશ્ન પૂછી પોતાની ઉત્તેજના છતી કરી. શોધ કરાવવા જેટલું પોતાનું મહત્વ છે એ જાણી તેને સંતોષ થયો. મહારાજ નિબંધન ગંભીર છે, તેમને આપનું વેન લીધું છે, સતત આપને યાદ કર્યા કરે છે. મંત્રીએ કહ્યું, મહારાજ સભાન અવસ્થામાં છે? વિશ્વમિત્રે પૂછ્યું. નાજી, સામાન્ય રીતે તેઓ બેભાન અવસ્થામાં રહે છે, ક્યારેક એક પર પૂરતું ભાન આવી જાય છે. ત્રિશંકુ અને વિશ્વમિત્ર મહારાજ નિબંધનના શયનખંડમાં ગયા ત્યારે તેઓ બેભાનની જેમ ચત્તાપાટ પડ્યા હતા. તેમના શ્વાસનું ઠેકાણું ન હતું. થોડી થોડી વારે તેઓ કંઈક અસ્પષ્ટ એવું બોલતા હતા. શરૂઆતમાં ત્રિશંકુને કાંઈ સમજાયું નહીં, પણ ધ્યાનપૂર્વક કાન માંડ્યા ત્યારે તેને સમજાયું કે મહારાજ નિબંધન આખરી ઘડીએ તેને હેતપૂર્વક યાદ કરી રહ્યા હતા. તેમના અંતિમ શ્વાસ ઉચ્છ્વાસમાં ત્રિશંકુનું રટણ હતું. જીવનની આ પર ત્રિશંકુને ધન્ય લાગી. દેશવટાનું અપમાન એ ભૂલી ગયો. ત્રિશંકુ એક અધ્યાને નિબંધનને સાંભળી રહ્યો. મહારાજ નિબંધન તૂટક સ્વરે બોલતા હતા. મહર્ષિ વશિષ્ઠ, તમે મારા સત્યવ્રતને અન્યાય કરો છો. તેણે કોઈ ભયંકર અપરાધ કર્યો નથી. મેં તેને દેશવટો દઈને અન્યાય કર્યો છે, તમે ભલે ના કહો. હું તો અયોધ્યાની ગાદી સત્યવ્રતને જ સોંપીશ. સત્યવ્રત, તે શું કહ્યું? તને માઠું લાગ્યું છે? લાગે જ ને. બાપ ઉઠીને દીકરાને કાઢી મૂકે ત્યારે માઠું ન લાગે તો બીજું શું થાય? પણ હવે હું કબૂલ કરું છું ને, મારી ભૂલ થઈ. હવે તું પાછો આવતો રહે. સત્યવ્રત, સત્યવ્રત. મહારાજ નિબંધન બેભાન અવસ્થામાં ચીસ પાડી ઉઠ્યા. જાણે તેમનો પિતૃપ્રેમ પોકારી ઉઠ્યો. પિતાની આવી કરુણ દશા જોઈ ત્રિશંકુની આંખમાં અશ્રુ ઉભરાયા. ઝડપભેર તે પિતાની સૈયા પાસે પહોંચી ગયો. પિતાના કાન પાસે મો રાખી ત્રિશંકુએ બૂમ મારી, પિતાજી હું આવી ગયો છું. પણ મહારાજ નિબંધને કાંઈ સાંભળ્યું હોય એમ ન લાગ્યું. પિતાજી, ત્રિશંકુએ ફરી બૂમ મારી. આ વખતે મહારાજ નિબંધને કાંઈક સાંભળ્યું હોય તેમ લાગ્યું. તેમના ભાવહીન ચહેરા પર ભાવ પરિવર્તન જણાયું. જીવનને પેલે પાર પહોંચી જવા આવેલને જાણે કોઈ સાથ કરીને આ પાર બોલાવવાનું હતું. મહારાજ નિબંધને મહાપ્રયત્ને આંખો ઉગાડી મંદ સ્વરે પૂછ્યું, કોણ? હું ત્રિશંકુ. વિશેષ ન બોલી શક્યો. સત્યવ્રત, મારો સત્યવ્રત, તું આવ્યો? એક હું શબ્દ મળતા મહારાજ માટે પૂરતો થઈ પડ્યો. તેમના અંતરની મુરઝાઈ ગયેલી લાગણીઓ જાણે પાછી સરવરી ઉઠી. નિશ્ચેતનામાં પાછો ચેતનાનો સરવરાટ થયો. હા પિતાજી, હું ક્યારનો આવ્યો છું? પિતાએ પોતાને ઓળખ્યો તેનો ત્રિશંકુને અનહદ આનંદ થયો. તે મને માફ કર્યો? પિતાજી, આપ પૂજનીય છો, હું આપનો પુત્ર છું, કહેતા ત્રિશંકુ રડી પડ્યો. સત્યવ્રત, અયોધ્યાની ગાદી પર તારે બેસવાનું છે. મહારાજ નિબંધન જાણે જીવનનો આખરી આદેશ આપી રહ્યા. પિતાજી, લાગણીવશ ત્રિશંકુ વિશેષ ન બોલી શક્યો. મહર્ષિ ભલે ના. મહારાજ નિબંધન વિશેષ ન બોલી શક્યા. જીવન કાર્ય પરિપૂર્ણ થયું હોય એમ તેમની આંખો ભીડાઈ ગઈ. મહારાજના જીવનની લીલા સમેટાઈ ગઈ. મહારાજ નિબંધન દેવલોક પામ્યા. પિતૃપ્રેમનો નેજો ફરકાવવાનું આ પુનિત દ્રશ્ય ઋષિ વિશ્વામિત્ર દૂર ઊભા જોઈ રહ્યા. પાંચ ઘડી પછી અયોધ્યાનું મંત્રીમંડળ એકત્ર થયું. મુખ્યમંત્રીએ ગાદી વારસ અંગેની સદગત મહારાજની અંતિમ ઈચ્છાની સૌને જાણ કરી. મહર્ષિ વશિષ્ઠ આ વાત માન્ય નહીં રાખે. ત્રિશંકુને અયોધ્યાની ગાદી પર બેસાડવાનું નક્કી થતું હતું ત્યારે વિશ્વામિત્રે કહ્યું, શું કરશે? ત્રિશંકુએ પડકાર કરતો હોય એમ પૂછ્યું, મહર્ષિ વશિષ્ઠ તમારા રાજ્ય પુરોહિત નહીં રહે, વિશ્વામિત્રે કહ્યું, તેથી કોઈ વાંધો આવવાનો નથી, ટાળે પાણીએ ખસ જશે. ત્રિશંકુનો મિજાજ ઠેકાણે ન રહ્યો. મહર્ષિની વાત આવે ત્યારે તેનો મિજાજ ઠેકાણે ન જ રહેતો, પણ પછી અયોધ્યાના રાજ્ય પુરોહિત થશે કોણ? પુરોહિત વિના કાંઈ ચાલશે? મંત્રીએ વચમાં પૂછ્યું. પુરોહિત તો મળી રહે, વિશ્વામિત્રએ શાંતિપૂર્વક કહ્યું. આપને મહર્ષિ વશિષ્ઠની શક્તિનો ખ્યાલ નથી લાગતો. વશિષ્ઠ છોડે તે પદ ભાગ્યે જ કોઈ બીજું સ્વીકારશે, મંત્રીએ પોતાની મૂંઝવણ વ્યક્ત કરી. અયોધ્યાનો રાજ્ય પુરોહિત હું થઉં તો ચાલે? વિશ્વામિત્રે પૂછ્યું. આપ મંત્રી સ આશ્ચર્ય જોઈ રહ્યા. મંત્રીશ્રી, ઋષિ વિશ્વામિત્ર મારા રાજ્ય પુરોહિત થાય એથી ચડિયાતું બીજું કાંઈ નથી. મને રાજગાદીનો મોહ નથી, પણ સદગત પિતાજીની આજ્ઞાનું પાલન કરવાનું છે અને મહર્ષિને પણ બતાવવાનું છે કે કૂકડો બોલે તો જ સવાર પડે તેવું નથી. ત્રિશંકુએ પોતાનો અભિપ્રાય ઉતાવળે આપી દીધો. વિશ્વામિત્રે ત્રિશંકુનો રાજ્ય અભિષેક કરાવ્યો. આ પ્રસંગે ત્રિશંકુએ પોતાનું નામ સત્યવ્રતને બદલે ત્રિશંકુ હોવાનું જાહેર કર્યું. બીજે દિવસે વિશ્વામિત્ર ત્રિશંકુ પાસે વિદાય માંગવા ગયા. મને રજા આપો રાજન, વિશ્વામિત્રે કહ્યું. ગુરુદેવ, આટલી ઉતાવળે જવાનું કંઈ કારણ? રાજન, અનેક કાર્ય મારી વાટ જોતા બેઠા છે, હું અહીં પુરાઈને બેસી શકું તેમ નથી, વિશ્વામિત્રે એટલું જ કહ્યું. ગુરુદેવ, હું સ્વીકારું છું કે આપને અયોધ્યામાં બાંધી રાખવા તે યોગ્ય નથી, પણ મેં મહર્ષિ વશિષ્ઠને નારાજ કર્યા છે એટલે તેઓ મને છોડશે નહીં. હું મૂંઝાઉં અને આપને બોલાવું ત્યારે આપ અવશ્ય પધારજો, તમારા સિવાય મારો કોઈ આધાર નથી, ત્રિશંકુએ કહ્યું. રાજન, મેં તમારું રાજ્ય પુરોહિત પદ સ્વીકાર્યું છે, તમે બોલાવો ત્યારે મારે આવવું જ જોઈએ, વિશ્વામિત્રએ ખાતરી આપી. ઋષિ વિશ્વામિત્રે રાષ્ટ્રની યાત્રા આદરી તેમની પાસે રાષ્ટ્રની સમગ્ર જનતાને આપવાનો સંદેશ હતો. એ સંદેશ ઠેર ઠેર પહોંચાડતા જે કોઈ અંતરાય આવે તેનો સામનો કરવાની તેમની તૈયારી હતી, પરંતુ વિશ્વામિત્રે કલ્પી હતી તેવી મુશ્કેલી એમને પડી નહીં. સ્વયં વિશ્વામિત્ર પહોંચે તે પહેલાં તેમની યશગાથા રાષ્ટ્રને ખૂણે ખૂણે પ્રસરી ગઈ હતી. મહાબલિષ્ઠ હહૈયોને એક ઝપાટે પરાસ્ત કરનારા કાન્યકુંભજના રાજવી વિશ્વામિત્રને તો સૌ ઓળખતા જ હતા. તેમના શૌર્યની, તેમના ઉદાર્યની વાતો લોકો ઠેર ઠેર ઉદાહરણ રૂપે કહેતા. વિશ્વામિત્ર એક વ્યક્તિ કરતાં વિશેષ વાયકારૂપ બની ગયા હતા, પરંતુ કાન્યકુંભજનો કીર્તિધ્વજ સર્વોચ્ચ શિખરે લહેરાતો હતો ત્યારે નિમિષ માત્રમાં રાજપાટ છોડી તપસ્વી જીવન અંગીકાર કરનાર વિશ્વામિત્ર સૌને મન વિશેષ આદરણીય બન્યા હતા. રાષ્ટ્રની સંસ્કૃતિમાં ત્યાગની ભાવનાને સર્વોપરી ગણવાના સિદ્ધાંતોનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડી તેમણે આર્ય સંસ્કૃતિના ધ્વજધારી બનવાનો અધિકાર પ્રાપ્ત કર્યો હતો. છેલ્લે તેમણે ઇન્દ્રની આરાધના કરી. 3-3 વર્ષથી ભૂંજાતી ધરતી પર અંધરાધાર મેઘ વર્ષાવ્યો, અરે અન્ન પણ આકાશમાંથી વર્ષાવ્યું, ત્યારે તેમના ઋષિપદ વિશે કોઈના મનમાં રજ માત્ર શંકા નહોતી રહી. ઋષિ વિશ્વામિત્ર મંત્ર દ્રષ્ટા થવાને માર્ગે છે એમ પણ જાણકારો કહેતા. ઘણા આર્યો કહેતા ઋષિ વિશ્વામિત્રના આ રાષ્ટ્રની અનાર્ય પ્રજા સાથે એકરૂપ બની જવાની જે વાત કરે છે તેમાં તથ્ય છે, અત્યાર સુધીના પ્રસંગોએ સિદ્ધ કરી આપ્યું છે કે શરૂમાં અવ્યવહારુ લાગતી હોવા છતાં આખરે વિશ્વામિત્રની વાત સાચી ઠરી છે. વિશ્વામિત્ર આ રાષ્ટ્રના અનાર્યો સાથે મેળ સાધવાનું કહે છે, તો આપણે સમજી લેવું જોઈએ કે તેથી આ રાષ્ટ્રનું ભાવિ ઉજરું થવાનું છે. વિશ્વામિત્રની મહત્તાનો આટલો અનુભવ થયા પછી પણ આપણે તેમની વાત સ્વીકારવા તૈયાર ન હોઈએ તો આપણા જેવા અભાગી બીજા કોણ હશે? વિશ્વામિત્રને પોતાને થોડું જ કંઈ જોઈએ છે? તેમને તો ઈશ્વરે માનવ ઈચ્છે તેવું બધું જ આપ્યું હતું. માનવ જાતિની માત્ર વિદ્યામાન માનવો જ નહીં પણ હજાર હજાર વર્ષ પછી આવનાર માનવોની સેવા અર્થે વિશ્વામિત્રે સર્વસ્વનો ત્યાગ કર્યો. તેમના આહવાને દેવતાઓ પ્રત્યક્ષ થાય છે, કારણ કે તેમના વચનોમાં સચ્ચાઈનો રણકો છે. તેમના વર્તનમાં સ્વાર્થનો અંશ સરખો નથી. તેમની પ્રેરણાના તેજ લીસોટે આર્યવ્રત ચાલશે તો યુગ યુગ પર્યંત તેની કીર્તિ પતાકા લહેરાતી રહેશે. પરંતુ જે બુદ્ધિમાન આર્યો વિશ્વામિત્રની ભાવનાનો આ રીતે સ્વીકાર કરતા તેઓ પણ મહર્ષિ વશિષ્ઠ અને તેમના પક્ષના ઋષિઓની વાતનો ઉગાડો વિરોધ ન કરી શકતા. વિશ્વામિત્રને તેઓ આવકારતા પણ તેમના પ્રચારકો ન થઈ શકતા. મહર્ષિના વિરોધી ગણાવવાનો બલબલાને ભય લાગતો. મહર્ષિ વશિષ્ઠ પોતાનું દ્રષ્ટિબિંદુ રજૂ કરે ત્યારે બલબલા રાજવીઓ અને જ્ઞાનીઓ પણ મૂંગા થઈ જતા. મહર્ષિ વશિષ્ઠના પ્રતાપમાં સૌ દબાતા. લોકોને વિશ્વામિત્ર ગમતા પણ મહર્ષિની લોકો પર ધાક હતી. તેમની આમાન્ય તૂટે એ દુષ્ટતા કહેવાય એવી સામાન્ય માન્યતા હતી. દસ્યુઓ, દ્રવિડો, નાગ ઇત્યાદિ અનાર્યોને મન વિશ્વામિત્ર દેવ જેવા હતા. એમણે તેમના દાસત્વ બંધન છેદ્યા હતા. દુષ્કાળની આફતમાં દસ્યુઓ સપડાયા ત્યારે તેમની મુસીબતમાં ભાગ લેવા વિશ્વામિત્રના મહારાણી સાલાવતી દસ્યુઓ સાથે રહેવા આવ્યા હતા અને ત્યાં મુશ્કેલીઓ સહેતા પોતાના પ્રાણની આહુતિ આપી ભ્રાતૃભાવની અમર ગાથા સર્જી હતી. આ બધા ભવ્ય પ્રસંગો હતા, પણ વૈશ્વામિત્રીનો વરસાદ એ એક પ્રસંગ જ દસ્યુઓને વિશ્વામિત્રના અનન્ય ભક્ત બનાવી દેવા પૂરતો હતો. અનાજનો વરસાદ થાય તે માનવામાં ન આવે તેવી વાત હતી, પરંતુ હજારો દસ્યુઓએ એ જુવાર પર થોડા દિવસો કાઢ્યા હતા. તે હકીકતનો ઇનકાર થઈ શકે તેમ ન હતું. જેઠ મહિનામાં દસ્યુઓ દુષ્કાળ પાર ઉતર્યા. તે એ વિશ્વામિત્રીને પ્રતાપે. આ ઉપરાંત વિશ્વામિત્ર એક દસ્યુ બાળકને અગ્નિ પાસેથી પાછું લાવ્યા. તે પ્રસંગ એમાં અવનવા રંગો પૂરીને અનાર્યો આદરપૂર્વક વર્ણવતા લોકોની કલ્પના ચાલવા લાગે ત્યારે એકાદ પ્રસંગ પર કલ્પિત પ્રસંગોની હારમારાનો આખો પ્રાસાદ ઊભો થઈ જાય છે. વિશ્વામિત્રને નામે પણ અનેક પ્રસંગોની હારમારા ચડી ચૂકી હતી. ઋષિ વિશ્વામિત્ર જ્યાં જાય ત્યાં આર્યો તેમનો માનપૂર્વક સત્કાર કરતા. એ રાજવી ઋષિના ત્યાગને તપો ભાવના તેમના ગૌરવની લાગણી જન્માવતા, પરંતુ અનાર્યોના સત્કારમાં જુદો જ ઉમરકો દેખાતો. વિશ્વામિત્રના પ્રત્યક્ષ દર્શનનો આનંદ તેમના અંતરમાં ક્યાંય સમાતો નહીં. અગ્નિ, મેઘ, અન્ન જેમના વશમાં છે તેમને સન્માનવાનો પ્રસંગ પ્રાપ્ત થાય તેને અનાર્યો પોતાનું પરમ સદભાગ્ય સમજતા. કિંતુ વિશ્વામિત્રને આ પ્રકારના સત્કારથી સંતોષ ન હતો. પોતાના સામૈયા નીકળે કે ફુલેકા ચડે એવી વિશ્વામિત્રને લવલેશ કામના નહોતી. લોકો તેમને દેવનો અંશ માની પૂજા કરે એવું પણ તેઓ નહોતા ઈચ્છતા. વિશ્વામિત્રની ઈચ્છા જુદી જ હતી. આર્યો અને અનાર્યો એકમેકને સમજતા થાય, તેમની વચ્ચેના વેર ઝેર બંધ પડે, બંનેની સંસ્કૃતિ પરસ્પર આદર રાખતી થાય અને બંનેમાં જે સારું તત્વ હોય તેનો ખુલ્લે દિલે સ્વીકાર કરવામાં આવે એવું કંઈક વિશ્વામિત્ર ઈચ્છતા હતા. લોકો વ્યક્તિને પૂજવા માંડે તે અંધશ્રદ્ધાનું પ્રથમ પગથિયું. વિશ્વામિત્રને અંધશ્રદ્ધા વધે તે માન્ય નહોતું. તેમની ઈચ્છા લોકોને ઉદાર કરવાની હતી, મુક્ત કરવાની હતી, સહિષ્ણુ કરવાની હતી, અંધ કે ગુલામ કરવાની નહોતી. લોકો વિશ્વામિત્રનું વ્યક્તિગત સન્માન કરવામાં જે ઉત્સાહ બતાવતા તેના પ્રમાણમાં તેમની સમન્વયની ભાવનાને મહત્વ ના આપતા. ભાવના ઘણીવાર ગૌણ બની જતી. વિશ્વામિત્ર એક વ્યક્તિ એ જ જાણે સર્વસ્વ હોય તેવું થઈ જતું. સદા જાગ્રત વિશ્વામિત્રે આ વાત તરત પકડી પાડી. આવી મૂઢ ભક્તિ ચાલવા ન દેવાય એમ પણ તેઓ સમજી ગયા. તેમને પોતાનો કોઈ પંથ કે વાડો રચવો નહોતો, તેઓ તો વાડા તોડવા માંગતા હતા. આ ધ્યેય સિદ્ધ કરવા શું કરવું તેનો ઋષિ વિશ્વામિત્ર વિચાર કરતા હતા. ત્યાં અયોધ્યાથી તેમને ત્રિશંકુનું તેડું આવ્યું. વિશ્વામિત્ર અયોધ્યા જવા ઉપડ્યા. 65. કહો રાજન, મને કેમ બોલાવવો પડ્યો? વિશ્વામિત્રે અયોધ્યા પહોંચી ત્રિશંકુને પૂછ્યું. ત્રિશંકુ પ્રત્યે તેમને આફરડું હેત ઉભરાતું. ક્યારેક ત્રિશંકુ છબરડા વાળતો, માફ ન કરી શકાય તેવા છબરડા વાળતો, પણ તેની નિખાલસતા તેનું કવચ બની રહેતું. અસત્યથી અર્ઘા રહેનાર નિખાલસ થઈ શકે છે. ગુરુદેવ, મારે રાજપાટ છોડી દેવું છે. ત્રિશંકુએ કોઈ નિર્ણય કરી લીધો હોય તેવા ભાવપૂર્વક કહ્યું. કેમ, રાજ્ય કરવાનો કંટાળો આવ્યો? નાજી, એનો કંટાળો નથી આવ્યો. કોઈનો ભય લાગે છે? મને ભય પમાડવાના પ્રયત્નો થાય છે, પણ ભય સમક્ષ નમતું જોખવાનો મારો સ્વભાવ નથી. કાયરતાનો મને હંમેશ કંટાળો રહ્યો છે. હું એમ ફાટી પડતો હોત તો પેલી બ્રાહ્મણ યોસાને ઉઠાવી ન લાવત. મહર્ષિ વશિષ્ઠથી હું ડરું છું, પણ એ ડરને લીધે જ કદાચ તેમનો વિશેષ સામનો કરું છું. મહર્ષિ વશિષ્ઠ મને ડરાવતા ન હોત તો હું તેમની વાત સમજવાનો પ્રયત્ન કરત, પરંતુ ભય પમાડે તેની સામે ભૂસકો મારવાનો મારો સ્વભાવ થઈ ગયો છે. ત્રિશંકુએ પોતાના સ્વભાવનું વિશ્લેષણ કરી બતાવ્યું. તો રાજપાટ છોડી દેવાનો વિચાર આવે એવું શું થયું છે? વિશ્વામિત્ર ત્રિશંકુને સમજવા માંગતા હતા. ગુરુદેવ, અયોધ્યાના બ્રાહ્મણો હજી મારા પરનો ડંખ ભૂલ્યા નથી. દાયકાનો વનવાસ તેમને પૂરતી શિક્ષા નથી લાગતી. મહર્ષિ વશિષ્ઠનું તેમને ઉપરાણું છે. બ્રાહ્મણો મારી સામે બરાપા કાઢે તેની તો હું પરવા ન કરું, પણ તેમણે યુવરાજ હરિશ્ચંદ્રને હાથમાં લીધો છે. હરિશ્ચંદ્ર હવે મોટો થયો, સાર અસારનો ભેદ તેને સમજાવવો જોઈએ. પણ હરિશ્ચંદ્રે કદી મને સમજવાનો પ્રયાસ કર્યો નથી. એ માને છે કે હું પહેલેથી અસત્યને માર્ગે છું. મારા જીવનનો આ સૌથી મોટો આઘાત છે. પુત્રના મન પર પિતા માટે અવરી છાપ પડે તે જીવનની કેવી મોટી કરુણતા છે. સદાય રમતિયાલ લાગતો ત્રિશંકુ અત્યારે ખિન્ન હતો. તમે હરિશ્ચંદ્રને સમજાવવાનો પ્રયાસ શા માટે નથી કરતા? એક વખત મેં પ્રયાસ પણ કરી જોયો, પરિણામ શું આવ્યું? હું સમજાવવાનો પ્રયાસ કરતો હતો, અને હરિશ્ચંદ્રના મન પર એવી છાપ પડી રહી હતી કે જાણે હું કોઈ પાપ ઢાંક્યાનો પ્રયત્ન કરતો હતો. દીકરા સાથે આ રીતે વાત કરવાનો મને નથી ફાવતું. હરિશ્ચંદ્ર મારી અમાન્ય રાખે છે, પણ તેના અંતરમાં મારે માટે આદર નથી. શિષ્ટાચાર પૂરતું માન રહે તે મને પસંદ નથી. પુત્ર સમક્ષ ખુલાસા કરવા બેસવાનો મને અસહાય લાગે છે. હું હરિશ્ચંદ્રનો દોષ નથી કાઢતો, આ તો સંજોગોનું કાવતરું છે. દોષ સંજોગોનો છે. જે પુત્ર 7 વર્ષથી 17 વર્ષની વય સુધી પિતાથી અર્ગો પડી જાય, તેને પિતાના વર્તનને વચનમાં વિશ્વાસ ન રહે, એમાં તેનો શું દોષ? બ્રાહ્મણી યોસા સાથેનો મારો સંબંધ હરિશ્ચંદ્ર સમક્ષ તો ભયંકર જાળ કર્મરૂપે જ રજૂ કરવામાં આવ્યો હશે ને. 10 વર્ષ પર્યંત હરિશ્ચંદ્રના મન પર પાડવામાં આવેલી આ છાપ કાયમી બની છે. હવે તે ભૂસાય તેમ નથી. હરિશ્ચંદ્રને ઢાલની બીજી બાજુ જોવાની ટેવ નથી. એ જેમાં વિશ્વાસ મૂકે છે તેમાં કદી શંકા ઉઠાવતો નથી. જેનો અવિશ્વાસ કરે છે તેની સામે જોવાની કદી પરવા કરતો નથી. ત્રિશંકુ, તમારા જીવનની આ બાજુનો મને હજી સુધી વિચાર આવ્યો ન હતો. વિશ્વામિત્રના અંતરમાં સહાનુભૂતિ ઉભરાઈ. પણ ગુરુદેવ, હરિશ્ચંદ્રને હું ચાહું છું, અંતર ઉમરકાથી ચાહું છું. તેનો રાહ બને તેટલો સરળ કરવા હું ઉત્સુક છું, અને તેથી તેના માર્ગમાંથી ખસી જવા માંગુ છું. રાજપાટ હરિશ્ચંદ્રને સોંપી દેવા માંગુ છું. ત્રિશંકુના હૃદયમાં પુત્ર માટે અનન્ય સ્નેહ ઉભરાતો હતો. હરિશ્ચંદ્રના મનમાં પિતા માટે અવરી છાપ હોવા છતાં ત્રિશંકુ તેના સુખમાં પોતાનો સંતોષ જોતો હતો. 10 વર્ષ પર્યંત વનવાસને લીધે પુત્રથી અર્ગો રહ્યો હોવા છતાં ત્રિશંકુ હરિશ્ચંદ્રને કદી ભૂલ્યો ન હતો. અરાતી સાથે ગેલ કરીને પણ તે હરિશ્ચંદ્રને જ યાદ કરતો. રંગીલા દેખાતા ત્રિશંકુના મનમાં પડેલો આવો અનન્ય પુત્ર પ્રેમ ઉપલકિયા દ્રષ્ટિએ જોનારને દેખાય તેમ નહોતો. ત્રિશંકુને પોતાના પુત્ર પ્રેમનું પ્રદર્શન કરવાનું ગમતું નહોતું. હરિશ્ચંદ્રની માતા પુત્રના મન પર પિતા વિશે પડતી અવરી છાપ દૂર કરી શકી હોત. માતાની વાતમાં હરિશ્ચંદ્ર અવશ્ય વિશ્વાસ મૂકત, પણ તે ત્રિશંકુના યોસા સાથેના સંબંધ પછી છંછેડાઈ ઉઠી હતી. પતિની બીજી અનેક ક્ષતિઓ માફ કરવા તે તૈયાર હતી, પણ બ્રાહ્મણ કન્યાને માયરામાંથી ઉઠાવી લાવવાની ભૂલ તે ભૂલી શકતી નહોતી. અભાગી ત્રિશંકુ સંજોગોના કાવતરાનો પૂરો ભોગ થઈ પડ્યો હતો. પછી શું કરવા માંગો છો? વિશ્વામિત્રે પૂછ્યું. ગુરુદેવ, મારે નિમિત્તે પેલી બ્રાહ્મણ યુવતીના થયેલા અકાળ મૃત્યુ પછી મારો સંસારનો રસ ઓછો થતો રહ્યો છે. પહેલાં હું એ યોસા સાથે પ્રેમમાં નહોતો, પણ દિવસો વીતતા જાય છે અને એ ઉગીને ઊભી થતી છોકરીની પ્રેમની ન્યોછાવરીનો વિચાર કરતો જાઉં છું તે મારો તેના પ્રત્યેનો અનુરાગ વધતો જાય છે. મારું ચાલે તો હું તેને મળવા સદેહ સ્વર્ગમાં પહોંચું. ત્રિશંકુ, તમારા આ વૈરાગ્યના મૂળમાં મને નિરાશા દેખાય છે. જીવનમાં પ્રશ્નો ઊભા થાય ત્યારે દબાઈ જવાને બદલે તેનો હિંમતભેર સામનો કરવો જોઈએ. પ્રશ્નોથી દૂર નાસવાની વૃત્તિ અસ્વસ્થતા છે. ગુરુદેવ, હું સ્વસ્થ નથી એ વાત સ્વીકારું છું, પરંતુ મારો વૈરાગ્ય નવો નથી. યોસાના મૃત્યુ પછી મારું સ્નેહી જીવન તો પૂરું થઈ ગયું છે. હવે મારે એ ત્યાગ આગળ વધારવો છે. ઈશ્વર સૌના અંતર સરખા નથી ગળતો. મારું અંતર વિચિત્ર રીતે ગળાયું છે. હરિશ્ચંદ્ર સુખી થતો હોય તો હું ગમે તેવો ત્યાગ કરવા તૈયાર છું, મારું તો બાપનું મન રહ્યું, અસ્વસ્થતા પણ મને માન્ય છે. ત્રિશંકુનું આવું ગંભીર સ્વરૂપ પણ આકર્ષક હતું, તેના વર્તનમાં ક્યારેય દંભ ન દેખાતો. સારું, તો રાજપાટ છોડી દો, વિશ્વામિત્રે કહ્યું. માનવીના અંતરમાંથી ઉઠતા નાદને કૃત્રિમ રીતે ગુંગરાવો એ ખોટું છે એમ તેઓ માનતા હતા. ત્રિશંકુનું અંતર નિર્મળ હોવાની તેમને ખાતરી હતી. ગુરુદેવ, આ વાત આટલી આસાનીથી પતે તેમ નથી. વાત એટલી સરળ હોત તો હું આપને છેક અહીં સુધી ધક્કો ન ખવડાવત. મેં આપને બોલાવ્યા કારણ કે આપની સહાયની મારે અત્યંત આવશ્યકતા છે. કંઈક મેળવવું હોય તો બીજાની સહાયની જરૂર પડે, પણ તમારું જે છે તે છોડી દેવું છે તેમાં કોઈની સહાયની શી જરૂર? મેળવવું અને છોડવું એ શબ્દો તો સીધા સાદા છે, પણ માનવીના અટપટા મનમાં છોડતી વખતે મેળવવાની લાલસા પડી હોય છે. ત્રિશંકુએ પોતાના મનોભાવનું વિશ્લેષણ કરવાનો પ્રયાસ કર્યો. તમારે હવે શું મેળવવું છે? ગુરુદેવ, મેં આપનાથી કોઈ વાત કદી છુપાવી નથી, એ તમારો મોટો સદ્ગુણ છે. ગુરુદેવ, મારું નામ કહી ત્રિશંકુ અટક્યો. ત્રિશંકુ, એ તો શાલાવતીનું પુનિત સંભારણું છે. નવી સંસ્કૃતિના ધ્વજધારી વિશ્વામિત્ર સદગત પ્રિયતમાને ભૂલ્યા નહોતા. ત્રિશંકુ નામ તો મારે મન પણ પવિત્ર બની ગયું છે. હું એ વાત નથી કરતો, હું તો મારા નામને જે કાલીમાં લાગી છે તેની વાત કરું છું. ત્રિશંકુ, જેનું અંતર સાફ છે તેને કોઈની લગાડેલ કાલીમાની લવલેશ પરવા ન હોવી જોઈએ. ગુરુદેવ, અયોધ્યાના બ્રાહ્મણો અને મહર્ષિ વશિષ્ઠે મને ધુત્કારી કાઢ્યો, તેની મેં બહુ પરવા નથી કરી. એ યોગ્ય કર્યું છે, પણ મારા મનમાં એક ઝંખના સતત રહ્યા કરી છે. મારે યજ્ઞ કરવો છે, યાદ રહી જાય તેવો યજ્ઞ કરવો છે. હું યજ્ઞ કરું અને દેવતાઓ સ્વયં ઉપસ્થિત થઈ મારી આહુતિ સ્વીકારે એવા કોડ મેં સદાય સેવ્યા કર્યા છે. અનેક ઋષિઓને મેં મારા ઋત્વિજ થવા વિનંતી કરી જોઈ છે, પણ તેઓ મારા યજ્ઞમાં ભાગ લેવા તૈયાર નથી. એ સૌ મને કલંકિત માને છે. મહર્ષિ વશિષ્ઠનો પણ મેં પરોક્ષ રીતે દાણો દાબી જોયો, પણ તેમાંય કાંઈ વર્યું નહીં. ત્રિશંકુએ પોતાની ઝંખના અને મુશ્કેલી બંને રજૂ કર્યા. આવી સંકુચિતતા આર્યો માટે શોભાસ્પદ નથી, વિશ્વામિત્રે જરાય અચકાયા વિના પોતાનો અભિપ્રાય આપ્યો. ગુરુદેવ, મારું કોઈ પાપ હોય તો મને આકરામાં આકરી સજા કરો. દાયકાનો વનવાસ મેં આનંદપૂર્વક ભોગવ્યો જ ને. અરે, મારી જીવતી ચામડી ઉતરડી લે તો પણ હું સિસકારો ન કરું, પણ મારો આવો ઘોર તિરસ્કાર શા માટે કરવામાં આવે છે? દસ્યુઓ અને દ્રવિડોની જેમ મને અયજવાનમ શા માટે બનાવી દેવામાં આવે છે? આ ઉપેક્ષા, આ અપમાન હું નથી સહી શકતો. ગુરુદેવ, હું અંતરથી દુષ્ટ માણસ નથી. વાત કરતા ત્રિશંકુ ગરગરો થઈ ગયો. ત્રિશંકુ, તમે અકરાવ નહીં, જેને યજ્ઞ કરવો જ છે તેને ઋત્વિજ ન મળે એવું ન બને. વિશ્વામિત્રના સ્વરમાં સહાનુભૂતિ ઉભરાતી હતી. બનવું ન જોઈએ, પણ મારા કિસ્સામાં બન્યું છે. મહર્ષિની આણ ફરી વળી એટલે કોઈ ઋષિ મારે ત્યાં ઢૂકવા તૈયાર નથી. ત્રિશંકુ, હતાશ ન થાવ, યજ્ઞની પૂર્વ તૈયારી આદરો. વિશ્વામિત્રે શાંતિપૂર્વક કહ્યું, તમે મારા હોતા બનશો? ત્રિશંકુનો આનંદ છુપો ન રહી શક્યો. ત્રિશંકુ, કોઈ દસ્યુ કે અનાર્ય કહે તો તેનોય હું પુરોહિત બનું, તમારો તો હું રાજ્ય પુરોહિત છું. તમારા યજ્ઞમાં ઋત્વિજ બનવાનો મારો અધિકાર છે. બસ ગુરુદેવ, સર્વસ્વનો ત્યાગ કરી ચાલી નીકળતા પહેલાં મારે એક મહાન યજ્ઞ કરી લેવો છે. મારો યજ્ઞ હેમખેમ પતે એ પછી મને સ્વર્ગ મળે કે ન મળે તેની ફિકર નથી. તમને સ્વર્ગ શા માટે ન મળે? તમે સ્વર્ગ મેળવવાના અધિકારી છો. તમારો પુણ્ય સંચય તમને અવશ્ય સ્વર્ગમાં સ્થાન અપાવશે. સ્વર્ગની વાત સ્વર્ગવાસનો પ્રસંગ આવે ત્યારે, અત્યારે તો મારો યજ્ઞ નિર્વિઘ્ને પરિપૂર્ણ થાય તો ભયો ભયો ત્રિશંકુનો આનંદ હાથમાં ન રહ્યો. ઋષિ વિશ્વામિત્ર હોતા બને તો દેવતાઓ આહુતિ સ્વીકારવા આવ્યા વિના ન રહે એની તેને ખાતરી હતી. વિશ્વામિત્રની વર્ષી તેનો એ પ્રત્યક્ષ સાક્ષી હતો. વિશ્વામિત્ર દેવતાઓના લાડીલા હોવાનું તે જાણતો હતો. ત્રિશંકુનો યજ્ઞ શરૂ થયો તે પહેલાં અયોધ્યાના બ્રાહ્મણોએ તેને ગભરાવવામાં કાંઈ બાકી ન રાખ્યું. દેવતા માત્ર તેમના કબજામાં હોય તેમ બ્રાહ્મણો કહેતા, વિશ્વામિત્ર કોણ છે? એ યજ્ઞ કરાવશે? ગઈકાલનો આક્રમક રાજા રાતોરાત ઋષિ થઈ ગયો? ઋષિપદ એટલું સસ્તું નથી. એમ ઋષિ થઈ જવાતું હોય તો શું જોઈએ? તમે જોજો ને, વિશ્વામિત્રને હાથે યજ્ઞનો અગ્નિ જ પ્રજ્વલિત નહીં થાય. ચૂલામાંથી લાવીને અગ્નિ નાખે તો છે. વિશ્વામિત્ર તો ક્ષત્રિય, તેને લડતા આવડે. યજ્ઞો કરાવવાનું તેનું કામ નહીં. દેવતાઓને અનધિકાર ચેષ્ટા પસંદ નથી. પણ ત્રિશંકુ સમા અપરાધીને વિશ્વામિત્ર સિવાય બીજો અર્ધવ્યુ કોણ મળે? આ યજ્ઞ નહીં પણ યજ્ઞનો ભવાળો થવાનો છે. સારું થશે, બ્રાહ્મણોની અવગણના કરનારને બોધ પાઠ મળશે. દેવતાઓ રોષે ભરાઈને દંડ ન દે તો સારું, અને દંડ દે તો એકલા ત્રિશંકુને જ લહાણમાં લે તો ઠીક. એક રાજાના પાપે સારીએ અયોધ્યા નગરીને સહન કરવાનો વારો ન આવે. બ્રાહ્મણો આવો તો કેટલોય કહેતા. આવી બધી વાતો તેઓ એટલી ખાતરીપૂર્વક કહેતા કે સામે કોઈ કાચો પોચો હોય તો ભય અને આશંકાનો માર્યો ફાટી પડે. અરે, યજ્ઞ કરવાનું નામ લે તો ભૂલી જાય. પણ રાજા ત્રિશંકુ એમ માથા ભારે હતો, લીધી વાત છોડે તેવો ન હતો. બ્રાહ્મણોનો ઉગ્ર વિરોધ છતાં ત્રિશંકુના યજ્ઞનો પ્રારંભ થયો. વિશ્વામિત્રે અર્ણાકાષ્ઠનું મંથન કરી અગ્નિ પેટાવ્યો ત્યારે દૂર રહી જોતા કર્મકાંડી બ્રાહ્મણો મોંમાં આંગળા નાખી ગયા. મહર્ષિ વશિષ્ઠ સિવાય બીજા કોઈને તેમણે આટલી સરળતાથી અગ્નિ પ્રગટ કરતા જોયા નહોતા. યજ્ઞવેદીની પ્રચંડ અગ્નિ શિખા વચ્ચે જ્યારે સ્વયં ઇન્દ્રદેવ પ્રગટ્યા અને રાજા ત્રિશંકુના હાથમાંથી હવિનો સ્વીકાર કર્યો ત્યારે એ ભવ્ય પાવનકારી દ્રશ્ય જોવા ઈર્ષ્યાળુ બ્રાહ્મણો ત્યાં હાજર નહોતા. વિશ્વામિત્રની હાંસી ઉડાવવા જતા તેઓ પોતે હાંસી પાત્ર બન્યા હતા. અયોધ્યાની જનતાએ જોયું કે વિશ્વામિત્ર યુદ્ધ કલા કરતાએ યજ્ઞ કાર્યમાં ચડિયાતા હતા. પિતાના આ યજ્ઞમાં સ્વાભાવિક જ યુવરાજ હરિશ્ચંદ્ર પ્રેક્ષક તરીકે હાજર હતો. હરિશ્ચંદ્રની ઉપસ્થિતિમાં કુતૂહલ અને વિવેક બંને હતા. મહાપ્રતાપી ઇન્દ્રદેવે અગ્નિ વચ્ચે અપાર્થિવ સ્વરૂપે ઊભી હાથ લાંબો કરી પિતા પાસેથી આહુતિ લીધી. એ દ્રશ્ય તેણે નજરો નજર જોયું. એ કોઈ સ્વપ્ન નહોતું, ભ્રમણા નહોતી, નક્કર વાસ્તવિકતા હતી. પોતા તરીકે ઋષિ વિશ્વામિત્રની પ્રતિભાનું પણ હરિશ્ચંદ્રને દર્શન થયું. દેવતાઓના સમોવડિયા હોય એ રીતે વિશ્વામિત્ર તેમનું આહ્વાન કરતા હતા અને દેવ પ્રસન્ન થતા હતા. એમ છતાંય વિશ્વામિત્રમાં દર્પ નહોતો. વિશ્વામિત્ર પ્રતિભાથી ડારવા કરતા પ્રેમથી જીતવામાં વિશેષ માનતા હોય એમ તેમના પ્રથમ પરિચય જ લાગ્યા વિના ન રહે. આજ સુધી હરિશ્ચંદ્રે પિતાને અવરે માર્ગે જતા કલ્પ્યા હતા. અલબત્ત સાંભળેલી વાતો પરથી આજે તેણે પહેલીવાર પિતાનો જુદું જ સ્વરૂપ પ્રત્યક્ષ થતું જોયું. પિતાને સમજવામાં આટલા વર્ષો પર્યંત પોતે કોઈક ભૂલ કરી છે એમ હરિશ્ચંદ્ર સમજ્યો. મનમાં રંજ થયો. હરિશ્ચંદ્રની સત્યનિષ્ઠા અજબ હતી. જે પરે તેણે અનુભવ્યું કે પિતા માટે મનમાં બાંધી રાખેલી ગાંઠ ખોટી હતી, તે જ ક્ષણે તેણે ત્રિશંકુને પ્રણિપાત કરી ક્ષમા માંગી. પિતાજી આશીર્વાદ દો, આપ દેવતાઓના લાડીલા બન્યા છો. મેં તો આપને વિશે કેવું કેવું ધારી લીધું હતું. હરિશ્ચંદ્રે પશ્ચાતાપ ભર્યા સ્વરે કહ્યું, પૂરું સમજ્યા વિના પિતા માટે અવરો અભિપ્રાય બાંધી લેવા બદલ તેને અફસોસ થતો હતો. હરિશ્ચંદ્ર, હું તો નિર્ભર માનવી છું. સાચો પ્રતાપ ઋષિ વિશ્વામિત્રનો છે, તેમની કૃપા પ્રાપ્ત થઈ એને હું મોટું સદભાગ્ય સમજું છું. ત્રિશંકુએ પરમ સંતોષપૂર્વક કહ્યું, આ ઘડીની જ તે રાહ જોતો હતો, તેની અભિલાષા પરિપૂર્ણ થઈ. દેવાજી દેવ ઇન્દ્રે ત્રિશંકુના હાથમાંથી હવી લઈ તેના નામને લાગેલી કાલીમાં દોઈ નાખી, પણ ત્રિશંકુને એથી અટકેરો આનંદ બીજો થયો. આજ સુધી તે હરિશ્ચંદ્રની દ્રષ્ટિમાં અપરાધી હતો. પોતાની નિર્દોષતા સિદ્ધ કરવા ત્રિશંકુ કાંઈ ન કરી શકતો. હરિશ્ચંદ્રની આંખ સાથે આંખ મિલાવતા તેને સંકોચ થતો. ત્રિશંકુના જીવનની આ શરમગાથા હતી. યજ્ઞ અને ઇન્દ્રે સ્વીકારેલી આહુતિના પ્રસંગથી ત્રિશંકુ હરિશ્ચંદ્રની નજરમાં આદરણીય બની ગયો. એનો તેને અનહદ આનંદ થયો. પુત્રની દ્રષ્ટિમાં હલકા ગણાવવાની વેદનામાંથી મળેલી મુક્તિનો ઉલ્લાસ ત્રિશંકુના શરીરના અણુએ અણુમાં પ્રગટી ઉઠ્યો. પિતાજી, યોગ્ય પુરોહિત પ્રાપ્ત થવા તે પણ પરમ સદભાગ્યનું ચિહ્ન છે. હરિશ્ચંદ્રએ ઉલ્લાસભેર કહ્યું, હા, એ દ્રષ્ટિએ હું ભાગ્યવંત છું. અનેકવિધ કમનસીબીની વચ્ચે આટલી કૃપા બદલ હું પરમાત્માનો પાડ માનું છું. હરિશ્ચંદ્ર, મારો યજ્ઞ પરિપૂર્ણ થયો, સફળ થયો, મારું જીવન કાર્ય પત્યું. આ અયોધ્યા અને તેની રાજ્ય દોરાની જવાબદારી હવે તારે ઉઠાવવાની છે, હું તો જઈશ. પિતાજી, અત્યાર સુધી મારી જે ભૂલ હતી તેની ક્ષમા કરો. તમારે ક્યાંય જવું નથી. આપ મારે માટે ગાદી ખાલી કરો, તે મને આઘાત પમાડનારું છે. હરિશ્ચંદ્રએ ઉતાવળે કહ્યું. તેની દ્રષ્ટિમાં આમૂલાગ્ર પરિવર્તન થયું હતું. હરિશ્ચંદ્ર, અયોધ્યાની પ્રજાને પ્રેરણા આપવાની શક્તિ હું ગુમાવી બેઠો છું. ત્રિશંકુએ નિખાલસતાપૂર્વક પોતાની અશક્તિ જાહેર કરી. ના પિતાજી, એમ નથી. આજ સુધી હું પણ એમ જ માનતો હતો, કિંતુ વાસ્તવિકતા એથી જુદી છે. અત્યારે મને સમજાય છે કે એ બધો મિથ્ય પ્રચાર હતો. જેમના યજ્ઞની આહુતિ સ્વયં ઇન્દ્ર પ્રત્યક્ષ થઈને સ્વીકારે તે પ્રજાને પ્રેરણા ન આપી શકે તો બીજું કોણ આપશે? હું તમને સમજતો થયો એ જ ઘડીએ તમે મને છોડી જવાની વાત કરો તે મારે ઘરે નથી ઉતરતી. હરિશ્ચંદ્રએ અંતરની વાત વ્યક્ત કરી. હરિશ્ચંદ્ર, બીજા લોકો મને સમજે કે ન સમજે તેની પરવા નથી, પણ તું મને સમજી શક્યો તેનો હર્ષ છે. મારા જીવનની આ ધન્ય ઘડી છે. એવી ધન્ય ઘડીએ રાજપાટ છોડવાનું શા માટે વિચારો છો? દેવાધિદેવે મારો અર્જ સ્વીકાર્યો એટલે મારું અવતાર કૃત્ય પરિપૂર્ણ થયું. હવે મારે કાંઈ કરવાનું નથી. માણસમાંથી નવનવ કરવાની ધગસ જતી રહે એ ઘડીએ તેણે નિવૃત્તિ સ્વીકારી લેવી જોઈએ. જે માનવીને પોતાનો નિવૃત્તિકાર પારખતા આવડે તે ખાટ્યો. મારી સમગ્ર કારકિર્દીનો આથી ચડિયા તો કોઈ દિવસ નહોતો. તમે બધા મને રોકવાનો આગ્રહ કરતા હો અને હું જતો રહું એવા દિવસની મેં જીવનભર ઝંખના કર્યા કરી છે. નિવૃત્તિ લેવાનું મને આજ અને અત્યારે જ શોભે. ત્રિશંકુએ કહ્યું, સત્તા સ્થાનેથી હર્ષેલવાની વાટ જોઈને બેસી રહેવા કરતા માનભેર પોતાની બાજી સમેટી લેવી, બે પગલું દરેક રીતે ચડિયાતું છે. પિતાજી, આપ રાજ્યાસન છોડવાની આટલી ઉતાવળ કરો છો, પણ પાછળથી મારું કોણ? હરિશ્ચંદ્રએ પોતાની મુશ્કેલી વ્યક્ત કરી. મારું કોઈ નહોતું, છતાં મને ઋષિ વિશ્વામિત્ર મળી ગયા. તું એકલો નથી અને એકલો નહીં રહે. ત્રિશંકુ પરોક્ષ રીતે હરિશ્ચંદ્રને આશીર્વાદ આપી રહ્યો. રાજન વિશ્વામિત્રે કહ્યું, હરિશ્ચંદ્રના રાજ્ય પુરોહિત મહર્ષિ વશિષ્ઠ હશે, પછી તેમને અકરાવવાનું કોઈ કારણ નથી, અને આપ શા માટે તેના પુરોહિત ન હો? ત્રિશંકુએ જરાય ક્ષોભ વિના પૂછી લીધું. મહર્ષિ વશિષ્ઠ પ્રત્યે હજી પણ તેના મનમાં આદર નહોતો જન્મ્યો. મનમાં હોય તે વાત છુપાવતા તો એ શીખ્યો ન હતો. અયોધ્યાનું પુરોહિત પદ મહર્ષિ વશિષ્ઠનું છે. મહર્ષિએ એ પદ લેવાની અનિચ્છા દર્શાવી ત્યારે થોડો સમય એ જવાબદારી મેં ઉઠાવી, પણ હરિશ્ચંદ્રના રાજ્ય પુરોહિત થવાનું મહર્ષિ વશિષ્ઠે સ્વીકારવું જ જોઈએ, મને શ્રદ્ધા છે. મહર્ષિના માર્ગદર્શન હેઠળ અયોધ્યા અને હરિશ્ચંદ્ર વૃત અને સત્યને માર્ગે આગળ વધો. વિશ્વામિત્રે આશીર્વચન કયા. ત્રિશંકુએ વિશ્વામિત્રને પુરોહિત પદે ચાલુ રહેવા આગ્રહ કર્યો, પણ વિશ્વામિત્ર પોતાના નિર્ણયમાંથી ચર્યા નહીં. તેમનો જવાબ હતો, મારી સમક્ષ વિરાટ કાર્ય પડ્યું છે, એ છોડાય તેમ નથી. હરિશ્ચંદ્રની વિનંતીનો પણ વિશ્વામિત્રએ નમ્રતાપૂર્વક અસ્વીકાર કર્યો. હરિશ્ચંદ્રનો રાજ્યાભિષેક થયો. મહર્ષિ વશિષ્ઠે પાછું અયોધ્યાનું પુરોહિત પદ લીધું. ત્રિશંકુએ ગૌરવભેર વનવાસ સ્વીકાર્યો. વિશ્વામિત્ર પાછા બૃહદ આર્યવ્રતના પ્રવાસે ઉપડી ગયા. 64. મહર્ષિ વશિષ્ઠના માર્ગદર્શન હેઠળ હરિશ્ચંદ્રનો રાજ્ય વહીવટ સારો ચાલતો હતો. પ્રજા સુખી હતી. રાજા હરિશ્ચંદ્રની સત્યવાદી તરીકે છાપ ચોમેર પ્રસરી રહી હતી. હરિશ્ચંદ્રના શીલ માટે સૌને માન હતું, પરંતુ અનેક પ્રકારના સુખની વચ્ચે ઈશ્વર ઘણીવાર એકાદ ઉપાધિ આપ્યા વિના નથી રહેતો. એ ઉપાધિ જ માનવીને ઈશ્વર પ્રત્યે અભિમુખ કરે છે. વર્ષો વીતતા હતા, છતાં હરિશ્ચંદ્ર અને તારામતીને સંતાન નહોતું. આ દુઃખ તેમને શૈલ્યની જેમ ખૂંચ્યા કરતું. સ્વાભાવિક જ રાજા હરિશ્ચંદ્રે નિસંતાનપણું ટાળવા મહર્ષિની સલાહ માંગી. વશિષ્ઠે તેમને વરુણની ઉપાસના કરવા સૂચવ્યું. તારામતી અને હરિશ્ચંદ્રે વરુણની ઉપાસના આદરી સેંકડો બ્રાહ્મણોને વરુણીમાં વોર્યા. વરુણ આ ભક્ત દંપતીની સાધનાથી પ્રસન્ન થયા. વરુણીના મુખ્ય બ્રાહ્મણ દ્વારા વરુણદેવનો નાદ આવ્યો, હું પ્રસન્ન છું, બીજું જે જોઈએ તે માંગો, પણ ભાગ્યમાં નથી તે સંતાન માટે સિદ્ધ જંખો છો. વરુણદેવના એ નાદ છતાં હરિશ્ચંદ્રે પ્રાર્થવાનું ચાલુ રાખ્યું કે દેવ, મારા ભાગ્યમાં સંતાનનું સુખ ન હોય તો દીકરો દઈને પાછો લઈ લેજો, પણ વાંજિયા મેણું તો ટાળો. તથાસ્તુ વરુણે બ્રાહ્મણ દ્વારા જ વરદાન આપ્યું. વરુણદેવની કૃપાથી હરિશ્ચંદ્રને ત્યાં પૂર્ણિમાના ચંદ્ર જેવો પુત્ર રોહિત અવતર્યો. પુત્ર જન્મથી હરિશ્ચંદ્રના હર્ષની સીમા ન રહેત, પણ આ પુત્ર જાજુ જીવવાનો નથી અને વરુણદેવને તેનું બલિદાન આપવું પડશે. એ વાતથી તેનો હર્ષ અક્રામણમાં પલટાઈ જતો. વરુણદેવની તો ખબર નથી, પણ બ્રાહ્મણો અવારનવાર હરિશ્ચંદ્ર પાસે આવી રોહિતના બલિદાનની માગણી કરતા. સત્યવાદી હરિશ્ચંદ્ર પોતાના વચનમાંથી ફરે તેવો ન હતો, પણ તેનો સત્યપ્રેમ તેને કંઈ ને કંઈ બાના શોધી રોહિતનું બલિદાન પાછું ઠેલવા પ્રેરતો. પુત્રના જન્મ પછી તરત જ બ્રાહ્મણો આવ્યા. ત્યારે હરિશ્ચંદ્રએ કહ્યું, હજી તો પુત્રનો નામકરણ વિધિ પણ થયો નથી, તેનું નામ તો પાડવા દો. રોહિત નામ પડ્યા પછી બ્રાહ્મણોની માગણીના જવાબમાં હરિશ્ચંદ્રએ એક મહિનાની મહેતલ માગી. એ પછી વળી દાંત આવ્યા બાદ રોહિતનું બલિદાન આપવાનું કહ્યું. આ રીતે ચૂડા કર્મ, ઉપનયન સંસ્કાર, સમાવર્તન વગેરે સંસ્કાર પૂરા કરવાના બહાના કાઢીને રોહિતની આહુતિ આપવાનું રાજા હરિશ્ચંદ્ર ટાર્યા કર્યું. પુત્ર પ્રેમથી પ્રેરાઈને હરિશ્ચંદ્ર જુદા જુદા બહાના આપી તેને બચાવી રહ્યો હતો, પણ તેના અંતરમાં સતત ડંખ રહ્યા કરતો. પોતે વચનભંગ થઈ રહ્યો છે તેનો બોજ હરિશ્ચંદ્રના મન પર કારમી અસર કરતો. ઘણીવાર હરિશ્ચંદ્ર ઊંઘમાં રોહિતનું બલિદાન આપવાની વાત લવી ઉઠતા એકવાર હરિશ્ચંદ્ર બ્રાહ્મણો સાથે રોહિતના બલિદાનની ચર્ચા કરતો હતો ત્યારે પાછળ જ બેઠેલા રોહિતને આખી વાતની જાણ થઈ ગઈ. પિતા પોતાનો ભોગ આપી દે તેના કરતા નાસી છૂટવું સારું એમ માની રોહિત અરણ્યમાં જતો રહ્યો. રોહિત પોતાની નજર સમક્ષ હતો ત્યાં સુધી તો હરિશ્ચંદ્રના મનમાં મોડું કર્યાનો જ ઉત્તાપ હતો, પરંતુ રોહિત અયોધ્યા છોડીને જતો રહ્યો ત્યારે હરિશ્ચંદ્રને પોતે વચનભંગ કર્યો તેની ખાતરી થઈ ગઈ. બ્રાહ્મણો હરિશ્ચંદ્રને તેના વચનભંગની યાદ સતત આપ્યા કરતા. મહારાજ, બ્રાહ્મણો કહેતા, તમારા જેવા ધર્મિષ્ઠ રાજા વરુણદેવને નરબલી આપવાની વાત સાવ ભૂલી જાય તે કેવું ખરાબ, તેની પ્રજા પર સી અસર પડે. ભૂદેવો, હરિશ્ચંદ્ર પશ્ચાત્તાપૂર્ણ સ્વરે કહેતા, હું એ વાત ભૂલ્યા નથી તો નરબલી આપવામાં મોડું શા માટે કરો છો? કારણ કે હું નિરુપાય છું. નિરુપાય શા માટે? રોહિત નાસી ગયો તેમાં હું શું કરું? રોહિત કુમાર નાસી ગયા એમાં તમારો દોષ નથી, પણ તેથી કાંઈ વરુણદેવનો નરબલી યજ્ઞ અટકે? બ્રાહ્મણો નરબલીની વાત પત્કારું હોમવા હોય એટલી આસાનીથી કરતા, કરવું શું? હરિશ્ચંદ્ર બ્રાહ્મણોના તકાદાથી અકળાઈ ઉઠતા. મહારાજ હરિશ્ચંદ્ર એમ અકળાઈ ઉઠે શું વર્ષે? દરેક મુશ્કેલીમાંથી માર્ગ નીકળી શકે છે. રોહિત કુમારને બદલે કોઈ બીજા કિશોરને નરબલી તરીકે હોમો. દેવના ઇજારદાર બની બેઠેલા બ્રાહ્મણો પાસે જાણે દરેક કોયડાનો ઉકેલ હતો. એ કેમ બને? હરિશ્ચંદ્રની ન્યાય ભાવનાને આઘાત લાગ્યો. અમારે વચને બધું જ બને. બ્રાહ્મણો દેવનો ઇજારો લઈને બેઠા હતા તે અમસ્તા? તેમના અભિમાનને સીમા નહોતી. વરુણદેવને એવો નરબલી સ્વીકાર્ય હશે? હરિશ્ચંદ્રએ અચકાતા પોતાના મનની આશંકા રજૂ કરી. હા, રોહિત કુમારને બદલે કોઈ બીજું સ્વેચ્છાએ નરબલી થવાનું સ્વીકારે તો વરુણદેવને તે સ્વીકાર્ય છે. વરુણદેવના પોતે કુલમુખત્યાર હોય તેવા દમામથી બ્રાહ્મણો કહેતા તેમને પોતાનું વર્ણન શંકા માત્રથી પર લાગતું. હરિશ્ચંદ્ર મૌન થઈ જતા, પોતે વચનભંગ થાય છે તે મોટું પાપ છે એમ હરિશ્ચંદ્ર માનતા આ પાપની ભાવનાનો કીડો તેના અંતરને કોરી ખાવા લાગ્યો અને થોડા વખતમાં હરિશ્ચંદ્ર પથારીવશ થઈ ગયા. જીવ બચાવવા રોહિત નાસી છૂટ્યો હોવા છતાં તે અયોધ્યાના અને પિતા હરિશ્ચંદ્રના બધા સમાચાર નિયમિત મેળવતો રહેતો. પિતાના કથળતા સ્વાસ્થ્યના સમાચાર જાણી રોહિત પણ અકરાવા લાગ્યો. તેના મનમાં પોતાના જીવન અને પિતાના સ્વાસ્થ્ય વચ્ચે શેની પસંદગી કરવી તેની ભયંકર અકરામણ ઊભી થઈ. એક તરફ પિતા પ્રત્યેની કર્તવ્ય બુદ્ધિ હતી તો બીજી તરફ જીવનની મમતા હતી. બેમાંથી શું વિશેષ? એનો નિર્ણય તે કરી શકતો ન હતો. એમ છતાંય રોહિત અયોધ્યા જવા નીકળ્યો. તેનો જન્મજાત સંસ્કાર રોહિતને અયોધ્યા તરફ દોરી ગયો. પોતાની જવાબદારી ખાતર પિતા તરફડે તેના કરતાં યજ્ઞમાં હોમાઈ જવું સારું એવો ઉમદા વિચાર છે વટે રોહિતનું પ્રેરક બળ બની ગયો. અયોધ્યા પહોંચીશ તો કોઈ માર્ગ નીકળશે એવી પણ તેના મનમાં ઊંડે ઊંડે આશા હતી. રોહિતે સાંભળ્યું હતું કે તેને બદલે બીજું કોઈ સ્વેચ્છાએ નરબલી તરીકે હોમાવા તૈયાર થાય તો પોતે બચી શકે તેમ હતો. સામેથી યજ્ઞમાં હોમાવવા કોણ તૈયાર થાય એવું કોઈ માનવી મરવું મુશ્કેલ હતું, પણ પિતાને તરફડતા રાખવા તે યોગ્ય નહોતું. થવું હોય તે થાય, પિતા પાસે જવું ખરું. રોહિત ખિન્ન હૈયે અયોધ્યા તરફ જઈ રહ્યો હતો. ત્યાં તેણે રસ્તામાં વિશાળ ઉદંબર વૃક્ષની છેક ઉપલી ડારે એક યુવાનને ચડેલો જોયો. નીચે એક પ્રૌઢ માણસ ઊભો હતો. પિતાજી, હવે વિશેષ ઊંચે મારાથી ચડાય તેમ નથી, ઝાડ પર ચડેલા યુવાને ઉપરથી બૂમ મારી. તેના સ્વરમાં ભયની ધ્રુજારી હતી. સુનહ પૂછ, તું તદ્દન કાયર છે. હવે બે વામ ચઢાણ માટે હાથમાં આવેલી બાજી જતી કરીશ. પ્રૌઢે નીચેથી સામી બૂમ પાડી. પિતાજી, મને ચક્કર આવે છે. નીચે ઊભા તમને સમરાનો મારો બે વામ દૂર દેખાતો હશે, મને બે યોજન જેટલો ઊંચો લાગે છે. હટ તને, તે મારું અજીર્ગતનું નામ લજાવ્યું. તારી વયે હું આવો કાયર નહોતો. લે હવે ગભરામાં. સમરાના મારામાં નિષ્ક હોય તે નિર્વિવાદ છે. જરા હિંમત રાખ, ઉપર ચડી જા અને મારો વિખી તેમાંથી નિષ્ક કાઢી લે, પછી નીચે આવતો રહેજે. પિતાજી, તમને નિષ્કની પડી છે, મને મારા જીવની ચિંતા છે. અરે ગાંડા, જીવની ચિંતા સિદ્ધ કરે છે, આત્મા મરતો નથી. અને તું મૃત્યુ પામે તો અજીર્ગત નિર્વશ જવાનો નથી. તારા બે ભાઈ ઘેર બેઠા છે. પિતાજી, તમે લોભ્યા છો. સામાન્ય નિષ્ક માટે મારા પ્રાણ ભયમાં મૂકતા તમને શરમ નથી આવતી? આજ હું ગભરાઈ ગયો છું, મને નીચે ઉતરી આવવા દો. સુનહ પૂછે કાકલુદી કરી. રોહિત આ વિચિત્ર પિતા પુત્રનો વાર્તાલાપ દૂર ઊભો ઊભો સાંભળી રહ્યો. અજીર્ગતનો લોભ તેણે તરત પારખી લીધો. આ બ્રાહ્મણ તેને નિષ્ક માટે દીકરો વેચવા તૈયાર થાય એવો લાગ્યો. રોહિતને પોતાના બચાવનો તરણોપાય મળી ગયો. પોતે અનાયાસે આવી ચડ્યો હોય તેવો દેખાવ કરતો અજીર્ગત તરફ ઉપડ્યો. શું છે? રોહિતે અજીર્ગત પાસે જઈ કુતૂહલપૂર્વક પૂછ્યું. તમે તમારું કામ કરો, કોઈની વાતમાં વચ્ચે માથું મારવાની ટેવ જરાય સારી નથી. આટલું કહી અજીર્ગત સુન પૂછને બૂમ મારી, હેઠે ન ઉતરતો. આ ડારી મારા ભારથી તૂટું તૂટું થઈ રહી છે. સુનહ પૂછે ઉપરથી કહ્યું, બહુ જ સરસ, ડારી ભલે તૂટે, તું અને ડારી બંને નીચે આવશો, સાથે નિષ્ક ભરેલો સમરાનો મારો પણ હશે. અજીર્ગત જરાય સંકોચ વિના કહ્યું. એકાદ નિષ્ક માટે જે હોવાનું પણ શંકાસ્પદ છે. પુત્રનો જીવ જોખમમાં મૂકવા તૈયાર થયા છો તો સુડલો ભરીને નિષ્ક માટે એકાદ પુત્રનો ભોગ આપો ને. રોહિતે લોભી અજીર્ગતને લાલચ આપી, ઈશ્વરે જ તેને આ તક આપી એમ રોહિતને લાગ્યું. પિતાજીના વચનનું પાલન થશે અને પોતાનો જીવ બચશે તેનો રોહિતને બેવડો આનંદ હતો. શું કહ્યું? સુડલો ભરીને નિષ્ક? અજીર્ગતનું મોં આશ્ચર્યમાં ફાટી રહ્યું. સુડલો શું? માંગતા આવડે તો બે સુડલાય મળે. રોહિતે અજીર્ગતની નબળી કડી બરાબર પકડી પાડી. ખરેખર? હા. સુનહ પૂછ, નીચે ઉતર, આ યુવાન કોઈક સરસ યોજના બતાવે છે. અજીર્ગતે બૂમ મારી. સુડલો ભરીને સુવર્ણના નિષ્ક મેળવવાની વાત આવી કે તે ગરીને રાર જેવો થઈ ગયો. સુનહ પૂછને બીજી વાર કહેવાની જરૂર ન પડી. તે ઝડપભેર ઝાડ પરથી નીચે ઉતરી આવ્યો. કહો શું છે? સુન પૂછે પૂછ્યું. રાજા હરિશ્ચંદ્રનું નામ તો સાંભળ્યું છે ને? રોહિતે કહ્યું. હા, સત્યવાદી હરિશ્ચંદ્રનું નામ કોણે ન સાંભળ્યું હો? અધિરગતે કહ્યું. એ રાજા વરુણદેવને નરબલી દેવા માંગે છે. તમારો એકાદ પુત્ર તમે સ્વેચ્છાએ તેને આપો તો બદલામાં માંગો તેટલા આભૂષણ મળે. આ વાત પાકી છે? અધિરગતને આથી વિશેષ ખાતરી કરવાની જરૂર ન લાગી. લોભ્યા મોટે ભાગે મદલારે જ મરે છે. પાકી, પૂરેપૂરી પાકી, રોહિતે કહ્યું. સુનહ પૂછ, સુડલો ભરીને નિષ્ક. વાત વિચારવા જેવી ખરી. શું કરશું? તને તો હું ન વેચું, તું કામનો છે. પણ સુનસેપ સાવ નકામો છે. આખો દિવસ બેઠો બેઠો શાસ્ત્ર દોર્યા કરે છે. એને ખવડાવવાનું માથે પડે છે. રાજા સુનસેપને રાખી લઈને માંગીએ તેટલા આભૂષણ આપે તો આપણી બહુની બાવટ ભાંગી જાય. અધિરગતનો આનંદ ક્યાંય સમાતો ન હતો. સુનસેપ અધિરગતનો વચેટ પુત્ર હતો. જગતમાં વચેટને હંમેશ વધુ ભીસ અનુભવવી પડે છે. ઉપર ને નીચે બંને બાજુથી તેણે ભીસાવાનું. અધિરગત જરાય સમય બગાડ્યા વિના સુનહસેપને લઈ રાજા હરિશ્ચંદ્ર પાસે પહોંચી ગયો. ઘરેણાના બદલામાં સ્વેચ્છાએ પોતાનો પુત્ર બલિદાન માટે આપવાની તેણે રાજા સમક્ષ દરખાસ્ત મૂકી. પશ્ચાતાપના અગ્નિમાં ગુંજાઈ રહેલા રાજા હરિશ્ચંદ્રને બે સુડલા આભૂષણના બદલામાં ક્રોધે ભરાયેલા વરુણને રીઝવવાની તક મળી. તે આશીર્વાદ સમાન લાગ્યું. વચન પાલન કરવાના ઉત્સાહમાં હરિશ્ચંદ્ર સુનહસેપની લાગણીનો વિચાર કરવાનો ભૂલી ગયા. કોઈ વસ્તુ ખરીદતા હોય એમ તેમણે સુનહસેપનો સોદો કર્યો. આ સફળ સોદાથી તેમના રોગિષ્ઠ શરીરમાં નવો ઉત્સાહ પ્રગટ્યો. રાજા હરિશ્ચંદ્રે વરુણને રીઝવવા નરબલી યજ્ઞની તૈયારી કરવા માંડી. યત્રાર્થે દેશાટન કરવા ગયેલા મહર્ષિ વસિષ્ઠ તાત્કાલિક આવી શકે તેમ નહોતા. એટલે હરિશ્ચંદ્રે અયાશ્ય ઋષિને પુરોહિત પદે સ્થાપવાનું નક્કી કર્યું. રાજા હરિશ્ચંદ્ર વરુણદેવનું ઋણ ચૂકવવા ઉતાવળા થયા હતા.